તારીખ 17/12/1995, પૂજ્ય બેનશ્રીના વચનામૃત, બોલ નંબર 60 અને 216 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 362.
अनादिकाल से अज्ञानी जीव संसार में भटकते भटकते सुख की लालसा में विषयों के पीछे दौड़ते दौड़ते अनंत दुखों को सहता रहा है। ये सभी परिभ्रमण करने वाले जीव के परिस्थिति है। अनंत काल से जीव भटक रहा है, संसार के सुख के लालसा के पीछे उसकी दौड़ है और फलस्वरूप में वो एकांत दुख को भी भोगता रहा है। परिस्थिति चालू है। ऐसी स्थिति में भी कभी उसे सच्चा सुख बतलाने वाले मिले तो शंका रखकर पटक गया। जीव की एक मति विप्रयास होने से उसने शंका की, वितराग में भी शंका की, सर्वज्ञ में दिनेन्द्र देव में भी शंका की, महाराज में भी शंका की और सत्पुरुष ज्ञानी पुरुष में भी शंका किया। कहीं न कहीं कोई न कोई बात पर शंका उनको होती है।
शंका का प्रकार क्या
है? ऐसे सर्वज्ञ में शंका होने का तो वही बात है, बाहर विभव दिखते हुए लगता है कि क्या जरूरी है। जैसे मंदिर में शोभा करते हैं, सोने की डिजाइन कराएं, जो सोने के बरस लगाए हुए
हैं,
उन्हें शंका होती है वितरा को क्या जरूरत है, ऐसा ऐसा खोटा खर्च क्यों करे। समोसरण में भी शोभा बहुत होती है, जगत के वैभव की सर्वोत्कृष्ट शोभा, भौगोलिक वैभव की सर्वोत्कृष्ट शोभा समोसरण में होती है। इतनी शोभा देवलोक के इंद्र के महल में भी नहीं होती है, शोभा होती है। मनुष्य के घर में तो चक्रवर्ती आदि में तो होने का सवाल नहीं है, क्योंकि यहां तो परमाणु भी इतना तेजस्वी नहीं है। देवलोक में तो सूरज की जरूरत नहीं प्रकाश देने के लिए, और रात्रि को अंधकार के लिए दिया जलाने की
जरूरत नहीं,
जरूरत नहीं पावर की वहां जरूरत नहीं है। वहां तो 2400 घंटे उजाला ही उजाला रहता है, जैसे नरक में 2400 घंटे अंधेरा ही अंधेरा रहता है, वहां बिल्कुल प्रकाश मिलता नहीं। नरक में बिल्कुल प्रकाश मिलता नहीं, अनंत काल अनादि अनंत काल है। ऐसे देवलोक में अनादि अनंत काल उजाला ही उजाला, अंधकार होता ही नहीं। परमाणु में से तेजस्वी होते हैं, फिर भी समोसरण जैसा वैभव भौगोलिक वैभव देवलोक में भी कहीं नहीं है। वहां शंका पड़ती है कि मित्रा को ये बात को इस समय चिंता की जाए, वैभव है सुबह से उसको उसके आसपास। मुनिराज ने भी कभी शंका पड़ती, माँ भी शंका कर लेती, गुंजाइश नहीं है, फिर भी शंका जाती है, तो उसको भी कभी रुचि सिद्धि प्रकट होती है। मुनिराज को बाहर के लिए कभी नगर में भी पधारते हैं, वहाँ अनहार स्वरूप ही है, फिर हार क्यों लेते हैं? पर सतपुरुष में तो शंका करने का बहुत कारण है, उनका तो व्यवहारिक पूर्व कर्म प्रारब्ध के अनुसार अज्ञान जैसा ही होता है। इनके संयोग व्यवहार सब प्रकार अज्ञानी जैसा ही होता है, कोई राजा होता है तो कोई रंगदेव होता है, मजदूर होता है वो पूरी सारे दिन पूरी मजदूरी करके पेट भरता है, ऐसे भी ज्ञानी होते हैं, और बड़े बड़े चक्रवर्ती भी ज्ञानी, त्रियंश भी ज्ञानी होते हैं। तो प्रारब्ध अनुसार कोई भी रूप में इनके शंका का स्थान वहां पर बहुत है। कहते हैं कि सच्चा सुख मिटलाने वाले मिले कभी, जो सुख के पीछे वो दौड़ता है उन्हें वो सुखी नहीं है, और तुम्हारा परिश्रम रखा जाएगा, सुख कभी मिलने वाला है नहीं। सच्चा सुख कैसा होता है और कहाँ से मिलता है, उस विषय में सच्ची बात करने वाले भी मिले तो उसने शंका किया, मैंने विश्वास नहीं आया, शंका किया तो विश्वास नहीं आया, अरे कोई भी कारण नहीं मिला तो बात में तर्क वितर्क उठा, अप्रयोजन विषय बहुत से ऐसे हैं, तो उसको शंका उठ गई, ऐसी बात कैसे उनको मालूम पड़ी, मालूम पड़े ऐसी कोई परिस्थिति तो नहीं दिखती है। वो ज्ञान की दिव्यता को और ज्ञान की अतिशयता को जानते नहीं, शंका हो जाती है। एक बात में शंका हो जाती है अप्रयोजनभूत विषय में, तो फिर दूसरी दूसरी प्रयोजनभूत विषय में फिर विश्वास बैठा नहीं, तो खुद को अटकना होता है, फिर वो खुद आगे बढ़ सकता नहीं है। अभी तो गुजरात में चलेगा, आगरा वाले बैंक थे ना, वो एक बैंक नहीं थे, बाकी तो सब गुजरात में। शंका करीने रिटको, गुजराती में शू है शंका करीने रिटको, साथे कुछ देखाड़नारा मिला तो शंका करीने रिटको, कोई वार पुरुषार्थ किया बिना इसको, कोई वार ने शंका न पड़ी, पण परलक्षी ज्ञान होवाथी साची बात समझवा मळवा छता पण एनो पुरुषार्थ उपड्यो नहीं, पुरुषार्थ कर्यो नहीं, कर्यो नहीं केम के करी शक्यो नहीं, परलक्षी ज्ञान मां बीजा गुरु ने उत्पन्न करवानी शक्ति नहीं, श्रद्धा ने पण पलटावानी शक्ति नहीं, पुरुषार्थ ने पण उत्पन्न करवानी शक्ति नहीं, सुख ने पण उत्पन्न करवानी शक्ति नहीं, तो ये रीते पुरुषार्थ कर्या विना इतको वात साची समझो, पण पुरुषार्थ करी शको नहीं, पुरुषार्थ सांभळ्यो समझो अने अटकी गयो। मेरा तो साचो सुख दिखाना ना, कोई बार साचो सुख दिखाना नहीं, अवगुणना करीने પોતાનું સાચું સ્વરૂપ મેળવતા આવ્યો. દેખાડનારની અવગણના કરી, અવમાન ના કરી, એટલે કે સાચું સુખ દેખાડનારનું બહુમાન ન કર્યું, એનો ઉપકાર ના આવ્યો, ઉપકાર બુદ્ધિ નથી, તો ઉપેક્ષા રહી, તો પણ સાચું સ્વરૂપ મેળવતા આવ્યો.
ઉપેક્ષા
મેં ક્યા ક્યા પ્રકાર ઉપેક્ષા મેં એમ બને છે કે જયારે પોતાના આત્મા ઉપર અસર નથી પહોંચતી, સાચું સુખ દેખાડનાર એવા જે સજીવન મૂર્તિ કોઈ મળે, આપતપુરુષ કોઈ મળે, ત્યારે પણ એની વાતને પોતાના આત્મા ઉપર જયારે અસર ન હોય ત્યારે એને ઉપકાર બુદ્ધિ ન આવે, બહુમાન ન આવે, ભક્તિ ન થાય, અને ત્યારે ઉપેક્ષા રહે. અહીંયા જ્યાં પોતાના આત્મા ઉપર અસર થાય અને એને એમ લાગે કે અરે મારું પરમ કલ્યાણ થાય એવી પરિસ્થિતિમાં હું તો આવી ગયો, ધાર્યું નહોતું કે આવી એક પરિસ્થિતિ ઊભી થશે, પણ પોતાને બહુ આત્મકલ્યાણ થવાની સાનુકૂળ પરિસ્થિતિ દેખાય છે, એ સંબંધેની અસર પોતાનો આત્મા જીવતો થઈ જાય છે, ત્યારે એને ઉપકાર બુદ્ધિ બહુમાન અને ભક્તિ આવ્યા વગર સહજ અંદરથી આવે છે. એવો પ્રકાર ઉભો થાય છે. જો એવો પ્રકાર ઉભો ન થાય તો ઉપેક્ષાને અવગણના રહે છે, તો તે જીવ અટકી જાય છે, તે જીવ આગળ વધી શકતો
નથી. વિનય કરે પણ ઓછા એવો તો ન ચાલે, એમાં
નિર્ણય કરે પણ આ ઓછો પણ ન ચાલે. એવું છે, વાસ્તવિકતા એવી છે કે તમને જેટલો કોઈ લાભ કરે એટલો એના પ્રત્યે ભાવ આવ્યા વિના
નીકળે
નહીં. સંસારમાં કોઈ એવી પ્રોડક્ટ હોય, કોઈ એવી આઈટમ બનતી હોય કે જે બીજો કોઈ ન બનાવી શકતો, અને એને મનોપોલાઇઝેશનથી મળે વર્લ્ડ વાઇડ, દુનિયામાં ભાઈ તમે એક જ વેચી શકશો, આ બીજો કોઈ એની વેચી શકશો, અને એ પ્રોડક્ટની લાઈન લાગતી હોય ગામે ગામ શહેરે શહેરમાં, અમારે આ વસ્તુ ભીડે છે, વગર પરિશ્રમે કરોડો અબજો રૂપિયાનો વ્યાપાર સામેથી લોકો ડિમાન્ડ કરીને વેપાર કરાવે, એનો સાલિયાણાની જેમ કમિશન, રાજા મહારાજાને સાલિયાણા મળતો હોય ને એ રીતે કમિશન આવેલા આવતું હોય, એવી કોઈ કંપની હોય, એ કંપનીનો ધણી ત્યાં અમેરિકા કઈ રૂમમાં કોઈ સિટીમાં રહેતો હોય, એને એમ થાય કે ના હોય મારા એજન્ટને ત્યાં મારે હિન્દુસ્તાન જોવું છે, આ તો મારી આવ્યું હિન્દુસ્તાન, આપણો ઘણો માલ ઉપાડે છે, તો વેસ્ટ છે, એટલે એનો મેસેજ આવે, એનો સેક્રેટરી કે કોઈ આવે તો આ પર્સનલ આસિસ્ટન્ટ એ ખાતામાં પછા, અને ઘણા જ આ પર્સનલ આસિસ્ટન્ટ હોય, આ રીતે અમારા સાહેબ આવે છે, કેટલું એને એની ખાતર બરદાસ્ત કરવા માટે શું શું પૂછે ખબર છે?
લાલ જાજમ
સાહેબની કેવી ટીવ છે, સાહેબ ક્યાં સવારથી સાંજ સુધીમાં એની દિનચર્યા શું છે, શું શું લે છે, શું શું નથી લેતા, એમનો સ્વભાવની પ્રકૃતિ કેવું છે, એમની સાથે વાત કરવામાં એ નારાજ થાય એવી કોઈ વાત હોય તો બતાવી દો, એ રાજી થાય એવી કોઈ વાત હોય તો બતાવી દો, એટલું 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 બધું જાણી જાણી પૂછી પૂછીને ખૂબ તૈયારી કરી લે. કે પહેલો સુધી થાય એટલું સાલિયાણા નિર્ણય અમે એને લાભ કરી દે છે, આર્થિક દ્રષ્ટિકોણ બધા સમજે છે ને એટલે દ્રષ્ટાંત એના પ્રત્યે એને કેટલો ભાવ રહીએ છે, કાંઈ સગા સંબંધ કઈ નથી હોતો છતાંય તો અનંત કાળનું અનંત દુઃખ મટાડે અને અનંત કાળ સુધીનું અનંત સુખ પ્રાપ્ત કરાવે એના પ્રત્યે વાસ્તવિકતાએ કેટલો ભાવ આવે એને સર્વાર્થ બુદ્ધિ આવ્યા વિના બહુ સ્વાભાવિક છે, બહુ વાસ્તવિક છે. એના બદલે અવગણના થાય તો, ઉપેક્ષા થાય તો એને એનો ઉપદેશ ગ્રહણ કરવાની યોગ્યતા હતી અથવા એ ઉપદેશ એને પરિણમ તો સાંભળે છતાં એને પરિણમે નહીં. કૃપાનંદજીએ 200 નંબરની વચનાવલીમાં એ વાત લીધી છે. જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પણ મોક્ષાભિલાષી ને તેમ થયા વિના ઉપદેશ પરિણામ પામતો નથી. આ એક વસ્તુ સ્થિતિ છે. કેમ કે એ વખતે એ ઉપદેશ ઝીલવાની પાત્રતામાં આવે છે. એવી પાત્રતા વિના વસ્તુ કેવી રીતે છે? તેલ લીવું હોય તો તેલ માટેની પાત્ર જોઈએ અને ખાંડ લેવી હોય તો ખાંડ માટેનું પાત્ર જોઈએ, પણ ઘટવા નાખવા માટે પાત્ર તો જોઈએ. નવીન કાળથી ભટકી રહ્યો છે તેનો ખ્યાલ નથી આવતો, ભટકી રહ્યો છે એનો ખ્યાલ નથી આવતો. પણ અત્યારે તો ભટકી રહ્યો છે કે નહીં અનાદિ કાળનો ભલે ખ્યાલ ન આવે, અત્યારે તો ભટકી રહ્યો છે તો ખ્યાલ આવે છે ને. તો આમ ના બધા જીવોનું આવાગમન તો જોવામાં આવે છે. નવા નવા જીવો મનુષ્ય પણ જન્મે છે અને મરે છે, મરે છે. આ બધા અનેક જીવો પણ જોવામાં આવે છે. એના ઉપરથી ભૂતકાળમાં આમ જ બન્યું છે, જો આમ ન બન્યું હોય તો મારો મોક્ષ થઈ ગયો હોત, અને આમ જ બન્યું છે એ વાત સમજી શકાય એવી છે. ભલે ખબર ન હોય પ્રત્યક્ષ જ્ઞાનથી, પણ વિચારથી એ વાત સમજી શકાય છે. નથી સમજી શકાતી એવી નથી. વિચાર કરે, થોડોક વિચાર લંબાવે તો એ વાત સમજી શકાય એવી છે. સુખની ઝંખનામાં દોડે છે તેવું લાગતું નથી. કેમ? આખો દિવસ પ્રયત્ન છે એના માટે, નોકરી કરે છે, વેપાર કરે છે, ખાય છે, સૂવે છે, બધું જે કાંઈ કરે છે શાની માટે કરે છે? સુખની પાછળ તો કરે છે. દેવલોકમાં ત્યાં હાર નથી તો ત્યાં સુખની સુખની અપેક્ષા તો જીવને ઊભી છે. જ્યાં સુધી આત્મા તૃપ્ત થાય, તૃપ્તિ થાય એવું સુખ ન મળે ત્યાં સુધી સુખ સ્વભાવે આત્માને સુખ વિના ચેન પડે નહીં. એ બધાની ખુલ્લી હાલત છે. જાણે સુખ મળે છે તેવું લાગે છે, જો મળી ગયું હોય તો પછી એમાં એમાં રહી જાય, બીજો પ્રયત્ન કરે નહીં. પણ બીજો પ્રયત્ન ચાલુ છે એ બતાવે છે કે મેં મળ્યું, ખાતા ખાતા થાકી ગયો, હોતા હોતા થાકી ગયો, ચાલતા ચાલતા થાકી ગયો, બેઠા બેઠા પણ થાકી ગયો, ગાતા ગાતા ભક્તિ કરતા પણ થાકી ગયો, શાસ્ત્ર વાંચતા વાંચતા પણ થાકી ગયો, અને આત્માનો વિચાર કરતા કરતા પણ થાક લાગે છે. એ બતાવે છે કે સુખ મળ્યું, ઈચ્છાનો ભડકો ચાલુ રહેશે. એ બતાવે છે કે હજી સુખ મળ્યું નથી. એટલે જે મળે છે એમ લાગે છે એ ભ્રાંતિ છે. ક્ષણિક ક્ષણિક એમ લાગ્યું કે મને સુખ મળ્યું એ જીવની ભ્રાંતિ છે. જો ખરેખર મળ્યું હોત, સાચે સાચું મળ્યું હોત, તો એની ઈચ્છા બીજી ઈચ્છા ઉત્પન્ન થાત. પણ એક પછી એક પછી એક ઈચ્છા હાલી જ આવે છે, એમ બતાવે છે કે ક્યાંય એને સુખ મળ્યું નથી, એ સાબિત થાય છે. અને અનુભૂત તો શું, પણ થોડુંક પણ વેચી રહ્યો છે એવું લાગતું નથી, એ વાત ઠીક છે. મુંબઈની ગટર પાસેથી નીકળે અને વાહનમાં હોય, બસમાં કે ટ્રેનમાં કે કારમાં, તો થોડી સેકન્ડો માટે પણ નાખે ઉમર. ઝોપડપટ્ટીમાં રહેનારા 24 કલાક ત્યાં રહેનારા હોય, આપણે ઘરમાં રહીએ છીએ ને, બાંધેલા ઘરમાં, પછી મેદાનની અંદર ગામ બાર ગામને પાદર ને ગધેડિયા બધે ઝુંપડામાં રહીએ છીએ. આજુબાજુ બાવળિયા હોય, ત્યાંથી નીચી કાનખજૂરા નીકળતા હોય, ક્યારેક સર પણ નીકળે અને ગંદી હવા પણ આજુબાજુની ગંદકીને લઈને ત્યાંથી આવતી હોય, રાતે અજવાળું કરવા માટે એને ઇલેક્ટ્રિક પાવર હોય નહીં, કડકડતી ઠંડીમાં બારી બારણા બંધ કરવાની પણ પરિસ્થિતિ હોય નહીં, કડકડતી ઠંડી હોય, વરસતો વરસાદ હોય, રાત દિવસ પાણી પડતા હોય, જે ઝૂંપડા પડ્યા રહેશે કે નહીં, એને પૂછો તને અનંત દૂર છે કે ના, આમાં કેવાય ગયા તો કે જરા ખારું ઝૂંપડું હોય રાજી થાય, એમાં ને એમાં પછી કોઈને થોડુંક સારું ઝૂંપડું હોય તો રાજી થાય. એવું અહીંયા છે, જો એને સામાન્ય ઘર હોય તો નીચે સારું હોય, તો આપણે આના કરતા સારું છે, બહુ સરસ રાજી થાય, બધો આમ રાજી થાય, એટલે એને અનંત દુઃખ લાગતું નથી. એને ટેવ પડી ગઈ છે અને ખોટું ખોટું કૃત્રિમ સુખમાં રાજી થવાની પરિસ્થિતિ છે, એમાં એને અનંત દુઃખ લાગતું નથી. પણ નાનીની દ્રષ્ટિએ નાની જોવે છે કે આ આત્મા સંસારમાં જે ભટકી રહ્યો છે, એ ભલે એના કલ્પેલા સુખમાં રાજતો હોય તો પણ એ દુઃખી જ થઈ રહ્યો છે, કેમ કે આપણું જે દુઃખ છે એનું નામ દુઃખ છે, આકુરતાનું જે નામ દુઃખ છે એ આકુરતા એને વધે ચાલે છે. સુખ મેળવવામાં આકુરતા છે, ભોગવવામાં આકુરતા છે, સુખને ટકાવવામાં, માનેલા સુખને ટકાવવામાં પણ આકુરતા, આકુરતાને આકુરતા છે. અનુદુઃખ તો શું, પણ થોડું દુઃખ પણ વેઠી રહ્યો છે તેવું લાગતું નથી, એનું કારણ આ છે. આમ નાની જે કહે છે તેવું પ્રતીતિમાં તો આવતું નથી, અને પ્રતીતિમાં આવતું નથી માટે એ વાત બેસતી નથી. તો પછી આગળ ગાડી ચાલે કેમ કે નથી ચાલતી, આગળ ગાડી નથી ચાલતી એનું કારણ એ છે કે વાતમાં વિશ્વાસ આવતો નથી, શંકા પડે છે કેટલીક વાતમાં. તમે ભલે નહીં કહો પણ અમને સુખ લાગે છે, એનું શું કરવું એમ છે કે નહીં, તમે એમ કહો તમે દુઃખી છો, પણ ભાઈ તમે ભલે કહો અમને મજા છે, તમે સુખી છીએ એમ કહેનારા હોય છે, એને તો જ્ઞાનીની વાત બેસવાની નથી. જે વિચારવાન જીવ છે, વિચારી શકે છે, આકુરતાને સમજી શકે છે કે આકુરતા એટલે દુઃખ શું, નિરાકુરતા એટલે સુખ શું, કઈક વિચાર શક્તિ જેની બરાબર મધ્યસ્થ ભાવને થોડો મધ્યસ્થ થાય ને તો વાત સમજાયેલી છે. પણ પક્ષમારી જ્ઞાન આ બધું મારું બરાબર છે, એ પક્ષમાં તો કોઈની સમજાયેલી નિરંકાર નથી સમજાવવાનું, એ બરાબર છે, પણ સમજવા માગે તો સમજી શકે એવું છે. એવી કોઈ પરિસ્થિતિમાં સમજી પણ શકે, એવી કોઈ પરિસ્થિતિમાં ન પણ સમજી શકે. બે પરિસ્થિતિ છે, જેને પોતાનો વિચાર કરવો હોય એને પોતાનો વિચાર કરી દેવો. જો ભાઈ, તારું કે તારા પ્રિયજનોનું મૃત્યુ થવાનું છે એમાં તો કાંઈ શંકા નથી પડતી ને, પડે છે એ તો દેખાઈ શકે ને, એવું તો દુઃખ લાગવાનું કે નહીં લાગવાનું, એવું દુઃખ જોઈએ છે કે નથી જોતું, કે નથી જોતું. અલ્પ પણ દુઃખ ને અલ્પકાળ માટે શું ઈચ્છે છે કે નથી. પછી રોગનું હોય, મૃત્યુનું હોય, દરિદ્રતાનું હોય, પ્રતિકૂળતાનું હોય, ચોરીનું હોય, કોઈ પણ પ્રકારના ભયનું હોય, દુઃખ ઈચ્છે છે કે નહીં, થોડું કે નહીં, થોડા કાળ માટે કે નહીં. તો એની પરિસ્થિતિની શોધ છે તને, કે જરા પણ દુઃખ જરા પણ કાળ માટે ન મળે અને સર્વથા સર્વદા હું સુખી જ રહ્યા કરું એવા સુખની તને ઝંખના છે, એનો ઉપાય તમે શોધે છો, એના ઉપાય માટે કંઈ તારો પ્રયત્ન છે, એ જિજ્ઞાસા છે, ભાવના છે. તો આ એક પ્રકરણ છે ખરું, એ બાબતનું પણ જગતમાં એક પ્રકરણ વિદ્યમાનતા આજે ધરાવે છે. આજે 2500 વર્ષ વાંધો આવવાનો પછી હું પંચમહારાના છેડા સુધી વાંધો આવવાનો નથી, પછી નથી આ ક્ષેત્રમાં. જો જોતું હોય તો માથું માર આ લાઈનમાં, ન જોતું હોય તો એને તો કઈ જ્ઞાની કહેતા નથી, એને જોતો હોય એને કહે છે, ન જોતો હોય એને કહેતા નથી. આ એક કાયમી પ્રશ્ન છે, તો હવે કેમ કરું? બસ એનો છે કે જો દુઃખ ક્યાંય લાગતું હોય, થોડું પણ લાગતું હોય અને ન જોતું હોય તો એનો ઉપાય શું? દુઃખ થવાનું સાચું કારણ શું? દુઃખનું સ્વરૂપ સમજ, સુખનું સ્વરૂપ સમજ ને એનું કારણ પ્રાપ્ત થવાનું શોધવું જોઈએ. એના માટે અનુભવી પુરુષો આ બધું લખી ગયા છે, કહી ગયા છે. આપણે વિચાર કરવો રહ્યો. આ તો શું શું બન્યું છે ઇતિહાસ બતાવે છે, કે સાચું સાંજ દેખ સુખ દેખાડનાર મળ્યા ત્યારે શંકા કરી કોઈ વાર, તો કોઈ વાર એની અવગણના કરી એટલે એનું બહુમાન અને ભક્તિ આવ્યા નહીં, તો કોઈ વાર પુરુષાર્થ કર્યા વિના, કોઈ વાર બહુમાન આવ્યું સમજો સંમત કર્યો પણ પરલક્ષપણાને લઈને પુરુષાર્થ કર્યો, કોઈ વાર પુરુષાર્થ કર્યો તો થોડા પુરુષાર્થ માટે ત્યાંથી રીત્યો ને પીડ્યો, પુરુષાર્થ કર્યો થોડો આગળ વધ્યો વળી પછી ગરબડ કરે. થોડો આગળ વધે પર્યાયનું મનમાં આવી જાય જાણે અજાણે વળી પાછો. આ રીતે જીવ પોતાનું સ્વરૂપ મેળવતા અનંત વાર અટકો છે, ભૂતકાળમાં સ્વરૂપ પ્રાપ્તિ પહોંચે એ પહેલા એને અટકવાના અનેક પ્રકાર બન્યા છે, એના સંક્ષેપમાં આટલા પ્રકાર બતાવ્યા. પુણ્યોદય આ દેહ પાયનો મહાન પુણ્યના ઉદય થોકમ થોક પુણ્યના થોક હોય ત્યારે આ પર્યાય મળે, અને એમાં પછો આ પારમાર્થિક વિષય સામે આવે.
બેલેન્સમાં પુણ્ય નથી ભાઈ, હવે
હે
બેલેન્સમાં હવે પુણ્ય બાજુ બચ્યા નથી કઈ,
વર્તમાનમાં છે ને વાત લઈએ, કાલની વાતને આપણે જરૂર છે. પુણ્યથી પણ પેલે પાર જઈએ તો પુણ્યની પણ અપેક્ષા પછી રહેશે પવિત્ર દશા પ્રગટ કરવી, પુણ્ય અપેક્ષા નહીં. પુણ્યોદય આ દેહ પામ્યો, આ દશા પામ્યો, આવા સત્પુરુષ મળ્યા કાને પડે એવી સ્થિતિ પણ, એવી દશા, એવો સંયોગ, એવો યોગ પણ મળ્યો. હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભવે કરશે? જો આ ભવે નહીં પુરુષાર્થ કરીને આત્મકલ્યાણ નહીં કરી લઈએ તો વધારે કેવી જરૂર છે? પછી તો ભવિષ્યમાં ક્યારે કરવાની પરિસ્થિતિ આવશે? એ પરિસ્થિતિ
નરકમાં જગ્યા નહીં મળે. નરકમાં જગ્યા નહીં મળે,
વિચાર કરીને કોઈ કીડી મકોડી કોઈ જીવ ચાલ્યો જોઈ તો એટલો તો વિચાર કરે કે આ જીવ આમ શું કરવા. હું અત્યારે મનુષ્ય છું, એ પણ સુખની શોધમાં નીકળ્યો છે. કીડી હોય તો ખાંડનો દાણા પાછળ આટા મારતી હોય, એની એ સ્થિતિ શું કરવાની? મારી આ સ્થિતિ શું કરવાની? વિચાર કરતો તો થઈ જાય. જો જીવ હવે તો પુરુષાર્થ નહીં કરે, થાકી ગયા છો તો બેસી જાઓ ત્યાં આત્માના, નથી થાક્યા તો તમારો આવવા પરિભ્રમણમાં રખડો. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કઈ જોઈતું નથી. એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે ત્યારે વસ્તુનો મહિમા. એટલે આ જે પારમાર્થિક આખું પ્રકરણ છે એ સમજવામાં આવે, એની કિંમત થાય, એનું મૂલ્યાંકન થાય, ત્યારે એને એમ લાગે કે આ સંસારમાં અનુકૂળતાઓ પણ દૂર બહુ અલ્પ સમય માટેની છે કે જેમાં જીવ રાજી થાય પછી દુર્ગતિમાં ચાલ્યો જાય. બુદ્ધને પૂરો ખ્યાલ આવી જાય છે પછી એ સંસારમાં ક્યાં અટકવા માંગતો નથી, એને એમાંથી કઈ જોઈતો
નથી. અનુકૂળતા નહીં,
સારી જે પરિસ્થિતિ ગણાય અત્યારે છે એના કરતા અનેક ગણી તો અનુસાર પડે છે. આત્મામાં શું આવ્યું અને શું રહ્યું અત્યાર સુધીમાં શું છે? હું તો ખાલી ને ખાલી છું, ખાધું પીધું કે ખાલી છે, કાંઈ નથી અંદરમાં. બીજું બધું નથી જે અંદર નાખવામાં આવે છે, કાંઈ આત્મામાં જાતું નથી. શરીરની અવસ્થા છે, આત્મા સ્પર્શતો નથી. કોઈ પરમાણુ ને આત્મા સ્પર્શતો નથી, સુદ્ધા સ્પર્શ સુદ્ધા નથી થતો. કલ્પના કરીને દુઃખી થયો છે. ચારે પડખેથી વાત ખ્યાલમાં આવે છે એની કિંમત થાય છે ત્યારે તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે હવે કઈ જોઈતો આ જોઈએ ને તે જોઈએ એમાં દુઃખી થઈ ગયો. હવે કહે છે કે મારે કઈ જોઈતો નથી.
અનુકૂળતાનું
થકાન લગેલી લગેલી તો અનુકૂળતા મેં અટકેગા નહીં, એને અનુકૂળતાઓમાં પણ થાક લાગે તો એ અનુકૂળતામાં નહીં અટકે ને, નહીં તો રહેશે વિના. મારે કઈ જોઈતું જ નથી, એ જ મારે એની આત્મદ્રવ્ય જ જોઈએ. એ પરિસ્થિતિમાં આવ્યો એમ દ્રઢતા કરી, એવા નિશ્ચયથી ત્યાં દ્રઢતા કરી, બસ દ્રવ તેજ હું, આત્મા તેજ હું, જીવ તેજ હું, એવા ભાવે કરમ મળી જાય છે. અને જેને કઈ જોતું નથી એ બાકી બધું કાઢી નાખે, કચરો બધો નીકળી જાય છે. પછી કોઈ મિસકોન્સેપ્ટ થવાની શક્યતા, મારે આત્મા સિવાય કઈ જોઈતું નથી, મારે મારો આત્મા જોઈએ એમાંથી મને મળવાનું છે એને વિશ્વાસ છે, પછી એને જગતમાંથી કઈ જોઈતું નથી. આ એનું નામ વૈરાગ્યની નો પ્રારંભ છે, અહીંથી વૈરાગ્યની શરૂઆત થાય છે. મારે કઈ જોઈતું નથી, કોઈ મારું સુખનું કારણ આ જગતમાં નથી, ન કોઈ સચેત દ્રવ્ય, ન કોઈ અચેત દ્રવ્ય, કોઈ મારું સુખનું કારણ નથી. મારે કોઈની જરૂર નથી, કોઈના વિના જ મારું સ્વરૂપ છે, જીવંત રહેવાનું છે, એવી મારી અનંત જીવન પ્રશક્તિ મારામાં શાશ્વત છે.
ગાડી ઉપડી આવે
એવા ભાવ પરિણમી જાય છે. આત્મભાવે દ્રવ્ય જ હું એટલે આત્મભાવે તે પરિણમી જાય છે, આત્મસ્વભાવે પરિણમી જાય છે. આત્મસ્વભાવે પરિણમી જાય છે એટલે એથી વિરુદ્ધ જે કઈ હોય તે બધું નીકળી જાય છે, બધું કાઢી નાખે છે. બહારની સ્થિતિ કઈ અનુકૂળ નથી, બહુ સામાન્ય સ્થિતિ હતી. પત્રમાં ભાડે રહેવા માટે ઓરડી નહોતી, એક રૂમ ભાડે લે એટલી એટલી પરિસ્થિતિ ન હતી. ધર્મશાળામાં ઉતરતા બજારમાં દલાલી કરી દેતા, વેપાર કરવાની કિસ્સે ક્યાં થવા, વેપાર કરવા માટે તો મૂડી જોઈએ. એક જગ્યાએથી કોઈના માલ લઈને કોઈને સપ્લાય કરે, વચ્ચે કમિશન મળી ગયો. ઉગાવો બજારમાં બેસવાની જગ્યા નહીં, કોઈની દુકાને કે બજારમાં ખૂબ ઉગાવવા વાત કરી લઈએ, પણ અત્યારે જ હું પરિપૂર્ણ છું એ પરિણામમાં હતા. 70 લાખની આબાદીમાં હું એકલો સુખી છું એવો અનુભવ. પરિસ્થિતિ અંદરની જુદી હોય ને બહારની પરિસ્થિતિ જુદી, દરિદ્રતા એ કોઈ દુઃખ નથી. અને ભગવાન પણ શ્રીમંતા એ હોય શ્રીમંતામાં તો ઘણા દુઃખી બધા દુઃખના દુઃખના રૂપમાં બતાવી ગયેલા છે. ગુરુદેવ શું કહેતા, તમે બધા પીસાવાળા માણસો બેઠા હોય ને સાંભળવા, આ દુઃખના ડુંગરામાં તમે બધા બતાવેલા ત્યાં દુઃખની દુઃખના ડુંગરમાં બતાવેલા છે. ગુરુ તત્વ છે, ઉપદેશની લાકડી વાગે તો એનો બીડો પાર થઈ જાય. વાગવી જોઈએ લાકડી, દર્શન નું બંધ હોય તો લાકડી વાગે, નીકળી લાકડી ન વાગે. શું કે છે એ તો બધી વાત થઈ સંસારની. હવે પછી કે ધર્મના ક્ષેત્રમાં આવ્યા અને તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, એને પણ એની દ્રષ્ટિ હોવી જોઈએ, કેવું પરિણમન હોવું જોઈએ અને કેવું ન હોવું જોઈએ એ સંબંધિત પરિચર્ચા આ પરિચર્ચામાં કરી છે. તે દ્રષ્ટિ એક સ્વીકારશે જ્ઞાનમાં જે ગુણ ભેદો અને પર્યાય ભેદો જણાય છે એ દ્રષ્ટિ એને સ્વીકારતી નથી. સાચું હોય માટે સ્વીકારવું એમ દ્રષ્ટિ ને નથી,
દ્રષ્ટિ અલગ છે.
આત્મનું એક ગુણ છે, સમય દર્શન દ્રષ્ટિપણું એ આત્માનો મહાન ગુણ છે, મોટો ગુણ છે. શું કામ કરે છે કે એક ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ કેવી છે? અભેદ દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ. મને સમ્યક દર્શન થયું કે મને કેવળ જ્ઞાન છે કે નહીં એમ જોવા પણ રોકાતી દ્રષ્ટિ પોતે સમ્યક દર્શન છે. દ્રષ્ટિ પોતે સમ્યક દર્શન પોતાને જોતી નથી. ગાંડી પાગલ થઈ ગઈ દ્રવ્યને જોઈને, પોતાને જોતી નથી. મારી હાલત શું છે એ જોતી નથી. એ હાલત સ્વરૂપે છે દ્રષ્ટિ, પોતે દશા સ્વરૂપે છે. તો પોતે પોતાની પોતાની હાલત જોતી નથી કે હું સમ્યક દર્શન છું, હું સમ્યક દર્શન છું. એ દ્રષ્ટિ એ તો એના પોતાના પરમાત્મા પાછળ પાગલ છે. એની સાથે અભેદ લપેટ છે એને ચોંટી ગઈ. સમીર દર્શન તો કેવળ જ્ઞાનને જોવા રોકાતી નથી. અને કેવળ જ્ઞાન થાય ત્યારે પરમાનંદની દશા થાય એને પણ જોવા રોકાતી નથી. કેમ કે જે પરમાત્માને જોવે છે એની પાસે એ બધું કાંઈ નથી. જેનો મહિમા ગાવામાં આવે છે એ બધું કઈ નથી. જે ગુણો જે ગુણવાન પર્યાયોનો મહિમા ગાવામાં આવે છે એ કઈ નથી. એવો પરમાત્મા મહાન છે. દરેક પોતે એટલું મહાન છે. હા, પર્યાય તો ભૂલીને પોતાનો પર્યાય તો ભૂલીને દ્રવ રૂપ થઈ ગઈ, જાણે આત્મા રૂપ થઈ ગઈ. આ વાત સમોસરમાં બેસીને જીનેશ્વર દેવે કરી છે કે તું આનંદ આનંદ તારા આનંદમાં પાર ન હોવો જોઈએ, તું અંદર આવો છું એમ કે છે. કેવળ જ્ઞાનને પણ હાનું જોવે એવી તારી દ્રષ્ટિ નથી, એવો તારામાં ગુણ પડ્યો છે. બીજાની વાત તો ક્યાં કરું, બીજું જોવાની તો વાત ક્યાં રહે? આ સિવાય બીજું જોવાની તો વાત જ ક્યાં રહે? આવી દ્રષ્ટિ ધર્મ પ્રત્યે ત્યારે પહેલી વહેલી આવી દ્રષ્ટિ પ્રત્યે છે. ધર્મના પ્રારંભમાં પહેલી વહેલી આવી દ્રષ્ટિ પ્રત્યે છે. એને પરલક્ષ ક્યાંથી થાય, બીજું ક્યાંથી થાય, બીજાનો મહિમા આવે ક્યાંથી? જે પોતાના ગુણ ભેદને પર્યાય ભેદો ને પોતાને ખુદને ન જોવે, જોનાર પોતે પોતાને ન જોવે, એવું એને જોવા મળ્યું કે બીજું કઈ ન જોવે એમ જે પોતાનું સ્વરૂપ અદભુત થી અદભુત અને આશ્ચર્યકારી એવું પોતાનું સ્વરૂપ જોવા મળ્યું. બધું જોવા મળ્યું પરમેશ્વર બીજું શું આપવાનું હતો? મુક્તિ તો જોઈતી નથી, પણ જૈન નું કેવળ જ્ઞાન પણ જેને કેવળ જ્ઞાન જૈન દર્શન સિવાય કઈ વાત નથી, તો કે એ જોતો નથી. કેમ? તો બધું સર્વસ્વ મળી ગયું, દ્રષ્ટિ પ્રગટ થઈ. 24મા વર્ષે લખે ત્યાં દ્રષ્ટિ પ્રગટ થઈ, હવે કઈ જોઈતો નથી. ફરક ક્યાં કરવાનો છે? સહેજ નેચરલ કોર્સ એમ જ બને છે. એને તો આત્મા અને સત્પુરુષ માં કઈ થયું કઈ દેખાતો નથી, એ તો કોઈ નિમિત્ત નથી, ઉપાદાન છે. એને જે દૂરદ્રષ્ટિ વાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય પર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે, એ પછી ખબર છે કે આ દ્રષ્ટિ થાય ત્યારે આત્માનામાં અનંત ગુણોનો જે વૈભવ છે એ વૈભવ પ્રગટ થઈ જાય છે. અનંતા જીવો એ વૈભવ પ્રગટ કર્યો છે, છતાં દ્રષ્ટિએ વૈભવ અમે જોતી નથી. જ્ઞાનમાં ખબર પડે છે અને ખબર છે એટલે જ્ઞાનમાં ખ્યાલ છે, ખબર છે એટલે જ્ઞાનમાં સમજણ છે, પણ દ્રષ્ટિ એની સામે જોતી.
શાંતિના શેરડા ફૂટે
હા, છતાં દ્રષ્ટિ જોતી. દ્રષ્ટિનો પાવર એવો છે, દ્રષ્ટિનો પાવર એવો છે. દ્રવ દ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય. દ્રવ દ્રષ્ટિ હોય ત્યાં દ્રવ દ્રષ્ટિ થઈ તે અંદરમાં જે જે ગુણો છે એ બધી ગુણ સંપત્તિ બધી પ્રગટ થવા માંડશે. દ્રષ્ટિનો ફૂટ લાગે છે, અનુભવ પ્રકાશ પામે ને દ્રષ્ટિનો ફૂટ લાગે છે અને શક્તિઓ બધી પ્રગટ થવા માંડે છે. જેમ વરસાદ પડે અને ધરતી છે એ લીલી છમ થવા માંડે, એમ જ્યાં દ્રષ્ટિ થઈ અંદરથી બધું નીકળવા માંડે. ચૈતન્ય ભૂમિમાંથી બધું પાંગરવા માંડે, અનંત ગુણો પાંગરવા માંડે છે. એને જોવે, દ્રવ્ય જોવે બીજું કઈ જોવે નહી, એવું એનું સ્વરૂપ એવું છે દ્રષ્ટિ. છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ, મને શાંતિ ને આનંદ થયો, એમ દ્રષ્ટિ પર્યાયમાં નથી જતી. એ તો પ્રારંભથી પૂર્ણતા સુધી એટલે ચોથા ગુણ સ્થાનથી માંડીને સિદ્ધપદ સુધી બધાને કાઢી નાખીને, ચૌદે ગુણ સ્થાનને કાઢી નાખીને દ્રવ ઉપર સ્થપાયેલી નવી હોદી. પમત્તો ન પમત્તો જાણવો દુજો ભાવો, હું પ્રમત પણ નથી ને કોઈ પર્યાય બાકી રહી, શું દશું કઈ નથી. મનાસ્તાસે કીધું ને, એક જાણીએ એક દેખીએ રમી રહીએ એક ખોર સમલ વિમલ ને વિચારીએ એ સિદ્ધિ ને. શુભ શુભ તો વિચારવાનો સવાલ જ નથી, પણ શુદ્ધ અશુદ્ધ વિચારવું નથી. કમલ એટલે અશુદ્ધ અને વિમલ એટલે શુદ્ધ, જે શુદ્ધિ અશુદ્ધિ પણ વિચારવા રોકાતો નથી. એવી દ્રષ્ટિ પ્રગટ થાય છે, એક જાણે, એક દેખે ને એકમાં જાણે એમાં એમાં રમે. સમયનિર્મળ જોવા મળે આ જ સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નહીં, સિદ્ધિ નહીં હોય. બધાને કાઢી નાખ્યું, ગ્રહ ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર, અપેક્ષા વગર, કોઈ પણ જાતની આશા અને અપેક્ષા વગર તદ્દન નિષ્ફળ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય. દ્રષ્ટિ ને નિષ્ફળ રહેવું નિષ્ફળતા એનો ધર્મ છે. દ્રષ્ટિ નો નિષ્ફળ થવા, નિષ્ફળ રહેવાનો સ્વરૂપ સિવાય કોઈ સ્પૃહાય નથી. તમને થોડીક શાંતિ મળે તો ઠીક, આનંદ સુખ મળે તો ઠીક, એ દ્રષ્ટિમાં નથી. એ ફક્ત જ્ઞાનમાં બધી બધી સમજણ હોય છે, દ્રષ્ટિ આ વખતે કામ કરે છે. શ્રદ્ધાનો વિષય એકલો નિર પરમાત્મ ગ્રહ છે, અને ધર્મ નો મૂળ આ છે. દંશન મૂલો, આવું જે દંશન છે એ ધર્મ નું મૂળ છે. બધા ગુણો પ્રગટવાનું મૂળ કારણ આ છે. કેમ કે સર્વસ્વપણે પૂરી શક્તિથી એ પોતાના નિર પરમાત્મ દ્રવ્યને ઉપાસે છે, આરાધે છે, અને એ જ એને ઉપાધિ છે સર્વસ્વપણે. અને એથી ઉત્કૃષ્ટ કોઈ નહીં હોવાથી બીજી ઉપાધિતાનો સવાલ પણ રહેતો. એ જ પરમ પ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત છે એટલું નહીં, પરમ પ્રયોજનભૂત છે. દ્રષ્ટિ છે તે પોતાના પરમ પરમ પ્રયોજનને વળગીને રહે છે, ને બીજું બધું એના માટે અપ્રયોજનભૂત છે. જ્ઞાન બધું જાણે પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત, પણ દ્રષ્ટિ આ પ્રકટેલી હોવાથી જ્ઞાન પણ એની પાછળ ખેંચાય છે, આચરણ પણ એની પાછળ ખેંચાઈને સ્વરૂપને આરાધે છે, અને બધા અનુદ્ધ ગુણો પણ એ દ્રષ્ટિની પાછળ સ્વરૂપમાં લીન થઈને પરિણમે છે, સ્વરૂપાકાર પરિણમન કરે છે. એમાં શું છે, મુમુક્ષુ ભૂમિકામાં તો આ પ્રકારની જે સમજણ છે એ સમજણને લઈને જીવ ક્યાંય બીજી ભૂલ ન કરે, શ્રદ્ધા સંબંધીની ભૂલ ન કરે, અને શ્રદ્ધા જ્ઞાનને સમજવામાં પણ ભૂલ ન કરે, પછી તો શું છે કે એનો જે અસર જ્ઞાન ઉપર આવે છે, બીજા ગુણો ઉપર આવે છે. મનુષ્યની ભૂમિકામાં તો એ સારા સમજણ કરે કે હું એ ધર્મ પ્રગટ કરવા માંગુ છું, એમાં સમ્યક દર્શન જે પ્રગટ થશે, દ્રષ્ટિ જે પ્રગટ થશે, એ દ્રષ્ટિ સ્વરૂપ કેવું છે. અત્યારે પણ દ્રષ્ટિ ઊંધી છે, તો આવો મોટો મહાન પરમાત્મા અંદરમાં પોતે બિરાજે છે તો એ સામું જતી ઉલટો પાવર એનો એવો જ છે. જેને જોવે એને જોવે, પછી બીજાને જોવે, એનો ધર્મ એવો છે. એનું સ્વરૂપ સમજે, સ્વરૂપ સમજીને પછી જે વ્યવસ્થા છે જ્ઞાનપૂર્વક સર્જન થાય એ પ્રકારે સાધન કરે, અને દ્રષ્ટિ એક વાર સદરી થાય તો ગાડી આખી સ્પીડી રીતે પકડે, મોક્ષ માર્ગ ની સ્પીડ આવે.
મહાત્મા અલૌકિક સ્વરૂપ ને નિહાળો એવો પ્રકાશ
પહેલા જીવ રાજા ને જાણવો, પછી એની શ્રદ્ધા કરવી. જે જ્ઞાનમાં ચીજ ના આવ્યો શ્રદ્ધા કે વિશ્વાસ કરવો એ વાત બની શકતી નથી. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે અને જ્ઞાની શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગમાં પૂર્ણતા સુધી આગળ વધી જાય છે. આમ ગુણાંત મારે છે, પરિણામ પાછો ગુણાંત મારી જાય છે. એટલે ઘણી વાર વાતો અટપટી આવે છે, નથી સમજાતી. મોક્ષની ભૂમિકામાં એક કક્ષાના ઉપદેશમાં જ્ઞાન પ્રધાન વાત આવે, અને જ્યાં મોક્ષ માર્ગ ની વાત આવે ત્યાં પછી દ્રષ્ટિના પાવર ની વાતો ચાલે. એ વાત આખી દીધી છે, પ્રધાનના બળે આગળ વધે છે. બેંક લીધું છે એક જગ્યાએ, મોક્ષ માર્ગી જીવ શ્રદ્ધાના બળે આગળ વધે છે. કેમ કે ત્યાં અલ્પ જ્ઞાન હોય તો વાંધો નથી, શ્રદ્ધાનું બળ છે એને છેક સુધી લઈ જશે. હા, તો એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન કામમાં આવતું નથી, કેમ કે પરલક્ષી જ્ઞાન હતું. બાકી તો અલ્પ જ્ઞાન હોય તો, સ્વલક્ષી અલ્પ જ્ઞાન હોય તો પણ ઊંધી શ્રદ્ધાને હવળી કરી નાખે.